शासनों की तरह पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला बीजो भाग पानु सोल कॉम्प्यूटर में गो टू पेज नंबर 277 अहीं प्रश्न बहार चाले छे। प्रश्न बहार छे देव गुरु अने धर्म नु स्वरूप शू छे। एमां वात करी के श्री अरिहंत अने सिद्ध परमेष्ठी देव छे अने भावलिंगी दिगंबर मुनि आचार्य उपाध्याय अने साधु ए गुरु छे। અને હવે અહીંયા કહે છે કે કુંદકુંદાચાર્યકૃત નિયમસારમાં દેવગુરુનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે। પહેલું છે શ્રી અરિહંતનું સ્વરૂપ ઘનઘાતી કર્મરહિત, ચાર ઘાતી કર્મો રહિત। ઘાતી કર્મો શા માટે કહ્યા છે? એ આત્માના મૂળ સ્વભાવ ભાવને જેવો છે તેવો જેવો છે તેવો એ રીતે પરિણમવા દેતા નથી, નિમિત્તનું કથન છે। ખરેખર તો એ કર્મને લીધે થઈ અને આત્મા એવી રીતે વર્તે છે એમ નથી, પણ એ વખતે આત્માની એવી દશા છે તો સામે નિમિત્ત તરીકે એ ચાર ઘાતી કર્મ છે। એ મુખ્ય આઠ પ્રકૃતિ ઘાતી કર્મની કહીએ, મુખ્ય આઠ પ્રકૃતિ ચાર ઘાતી અને ચાર અઘાતી એમ કહીએ છીએ, પણ કુલ 148 કર્મની પ્રકૃતિ હોય છે। તો અહીંયા ઘાતી કર્મ જે છે એ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એમ પણ કહી શકાય, પણ ઘાત કરવા કરતા એ એવો સ્વભાવ જેવો નિર્મળ શુદ્ધ સ્વભાવ છે એવો સ્વભાવ ઉત્પન્ન ન થવામાં એ નિમિત્ત કારણ છે, એવા એ ઘાતી કર્મ છે। તો અરિહંત ભગવાનને, એટલે જેમને કેવળ જ્ઞાન થયું છે એમને એવા ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે, અભાવ થાય છે, એટલે એ કર્મ રજકણો છે તે છૂટા પડી ગયા હોય છે, એ રજકણો છૂટા પડી જાય છે। જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે, તો એ ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે। જેમને કેવળ જ્ઞાન થાય છે એવા કેવળી અરિહંત ભગવાન છે, એટલે તીર્થંકર ભગવાન હોય કે બીજા જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ બધાને આપણે અરિહંત ભગવાન કહીએ છીએ। બીજું કહ્યું છે કે કેવળ જ્ઞાન આદિ પરમ ગુણો સહિત, હવે કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે માત્ર જ્ઞાન જ પ્રગટ થાય છે એવું નથી, કેવળ જ્ઞાન છે ને સાથે કેવળ દર્શન પણ છે, અને જેટલા ગુણ છે એ બધા પૂર્ણપણે શુદ્ધ પરિણમે છે। એટલે કેવળ જ્ઞાન આદિ પરમ ગુણો સહિત અને 34 અતિશય સંયુક્ત આવા અરહંત હોય છે। 34 અતિશયની જે વાત કરી છે એનું વર્ણન પછી આગળ આવે છે, એટલે આપણે ત્યારે લઈએ છીએ, પણ એ અતિશય છે એ પ્રગટ થાય છે એ તો બહારની વાત છે, મૂળ વાત તો એ છે કે એ આત્મા પોતે પરમ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, એ ભાવ મોક્ષ છે। ભલે ચાર અઘાતી કર્મ બાકી રહ્યા હોય, આયુષ, નામ, ગોત્ર અને વેદનીય, પણ એથી કરીને એમની દશામાં કોઈ ફેર પડતો નથી, એમની દશા તો પરમ આનંદ સુખની જ દશા છે, પરમ જ્ઞાનની દશા છે, સિદ્ધ સમાન દશા છે એમાં, અને સિદ્ધમાં બીજો કોઈ ફેર રહેતો નથી। માત્ર શરીર સાથે રહ્યા છે અને એ પણ શરીર કેવું છે, પરમ ઔદારિક શરીર છે. એ શરીરમાં ઇન્દ્રિયો દ્વારા હવે કંઈ કરવાપણું રહ્યું નથી, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવાપણું હવે રહ્યું નથી અને એને આહાર કે નિહાર હોતો નથી. એ શરીરને હવે આહાર નિહાર હવે રહ્યા નથી. વિહાર થાય છે એ પણ એમની કોઈ ઈચ્છાથી થાય છે એમ નથી. તીર્થંકર ભગવાન છે તો એમને ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી ઉત્પન્ન થાય છે, પણ પ્રભુનું એ તરફ લક્ષ પણ હોતું નથી. એ પૂતગળ છે અને એ એવો અતિશય છે. પૂર્વે જેવું પુણ્ય કર્યું હતું, તીર્થંકર નારદ ગોત્રે બાંધ્યું હતું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો પછી એ રીતે એ કર્મ ઉદયમાં આવે છે તો આખા શરીરમાંથી એ ધ્વનિ નીકળે છે, ઓમકાર ધ્વનિ નીકળે છે. દિવસમાં 3 વખત નીકળે છે, દોઢ પહોર નીકળે છે. એટલે એવી પ્રભુની દશા છે. અત્યારે વર્તમાનમાં મહાવીદ્ય ક્ષેત્રમાં આવા 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને એ દરેક તીર્થંકરની સાથે બીજા કેટલાય કેવળી ભગવાન છે કે જેમને પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. સિમંદર પ્રભુની વાત લઈએ તો સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. હવે ભાવ મોક્ષ થયો છે પણ હવે તે છતાંય એ શરીરની સાથે એટલો બધો વખત સુધી એમને રહેવાનું છે. ભરત ક્ષેત્રમાં 20મા તીર્થંકર મુનિસુર સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ છે અને ભરત ક્ષેત્રમાં આવતી 24મા 13મા તીર્થંકર ભગવાન થશે ત્યાં સુધી એ શરીર સાથે, એ દેહ સાથે, એ પૂતગળ સાથે એ આત્મા રહેશે અને પછી એને છોડી અને સિમંદર પ્રભુનો આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજી જશે. એટલે એ શરીર સાથે રહેવાથી કંઈ ફેર પડતો નથી, એ તો પોતે પરમ સમાધિમાં જ છે, પરમ આનંદમાં છે, પરમ સુખમાં છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ગુણો એમને પ્રગટ થયા છે અને હવે એ પ્રભુ બહાર આવતા જ નથી, આત્મામાં જ છે. અહીંયા કહે છે આગળ કે બાહ્ય અભ્યંતર સર્વે મળીને 46 ગુણ શ્રી અરિહંત દેવને હોય છે. શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એક સાથે હોય છે, ક્રમે હોતા નથી. આપણે ગઈ વખતે આના સંબંધી વાત કરી હતી. હવે સિદ્ધનું સ્વરૂપ કહે છે કે 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા 8 મહાગુણો સહિત પરમલોકના અગ્રે સ્થિત અને નિત્ય આવા તે સિદ્ધો હોય છે. મહાગુણો સહિત પરમ એટલે પવિત્ર છે અને લોકના અગ્રસ્થાને એટલે લોકાકાશના અગ્રસ્થાને એ ત્યાં સ્થિત છે. લોકાકાશના અગ્રસ્થાનથી આગળ વધી અને અલોકાકાશમાં આ આત્મા જતા નથી, કેમ કે એના બે કારણ આપવામાં આવે છે. એક તો એ કારણ આપવામાં આવે છે કે ભાઈ લોકાકાશનું દ્રવ્ય છે તો લોકાકાશમાં જ રહે છે. જીવ દ્રવ્ય અને બીજા દ્રવ્યો આપણે 6 દ્રવ્યની વાત કરીએ છીએ તો 6 દ્રવ્ય છે તે લોકાકાશમાં રહેલા છે અને લોકાકાશના દ્રવ્યો લોકાકાશની બહાર જતા નથી. એટલે આ પણ જીવ દ્રવ્ય જે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરે છે સિદ્ધની અવસ્થા, એ લોકાકાશનું દ્રવ્ય છે તો પછી લોકાકાશમાં જ રહે છે એટલે લોકાકાશના અગ્રસ્થાને પહોંચે છે. કેમ કે કર્મની મલિનતા રહિત એ આત્મા થયો છે તો એ સિદ્ધ શિલા ઉપર એટલે લોકાકાશના અગ્રસ્થાન ઉપર ત્યાં રહે છે. અને બીજી વાત એક નિમિત્ત તરીકે એમ પણ કહેવામાં આવે છે કે અલોકાકાશની અંદર ધર્માસ્તિકાય નથી. ધર્માસ્તિકાય જીવ અને પૂતગળને ગતિ કરવા માટેનું નિમિત્ત છે. તો આ જીવ લોકાકાશમાં ગતિ કરીને અગ્રસ્થાન સુધી પહોંચે છે પણ પછી તેથી આગળ ધર્માસ્તિકાય નહીં હોવાને કારણે આગળ ગતિ કરી શકતો નથી. પણ મૂળ વસ્તુ એ છે કે એવું જ સ્વરૂપ છે, લોકાકાશનું દ્રવ્ય છે એટલે એવું જ સ્વરૂપ છે કે લોકાકાશના અગ્રસ્થાને બિરાજે. તો એ સિદ્ધ ભગવાનની અહીંયા વાત કરી છે કે 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે. પોતે પોતાની જે દશા ઉત્પન્ન કરી છે, જે અરિહંત ભગવાનની દશામાં આપણે જે વાત લઈએ છીએ એ જ પ્રમાણે, પણ વિશેષમાં પેલા 4 અઘાતી કર્મોનો પણ નાશ થયો છે, ક્ષય થયો છે. હવે કોઈ કર્મ રહ્યા નથી, શરીર રહિત દશા પ્રગટ કરી છે, નિર્વાણને પામ્યા છે, હવે નવો જન્મ લેવાનો નથી. એના સંબંધી આપણે ગઈ વખતે એક વાત કરી હતી કે જે અન્યમતિમાં માનવામાં આવે છે
કે ભગવાન જન્મ લે અને ભગવાન અવતાર ધારણ કરે ને અહીંયા પાપ વધી ગયા હોય તો પાપનો નાશ કરવા માટે ઉપરથી આવે, આ વાત છે જ નહીં. આ વાતને થોડીક સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. આપણને એમ લાગે કે એમાં શું નવું કહ્યું, પણ પ્રભુ એમાં ઘણું નવું છે. એમાં કહેવું એ છે કે જે સિદ્ધ થાય છે એવી મુક્તિની દશાને જે પામે છે એ ફરી પાછો રાગરૂપ અવસ્થા પ્રાપ્ત કરતો જ નથી. એને રાગ હોય જ નહીં. એને એવા રાગ થાય નહીં કે હું બીજાને ન્યાય કરું ને બીજાનું દુઃખ દૂર કરું, એવા કોઈ ભાવ થાય જ નહીં. કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને પૂર્ણતાને પ્રાપ્ત કરી છે, પૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ દર્શન છે, એટલે બહારમાં આવવાનું તો હવે શક્ય જ નથી. અને બીજી વસ્તુ જોઈએ તો ન્યાય કરનાર કોણ? ન્યાય કરનારો કોઈ છે જ નહીં. જગતમાં કોઈ ન્યાય બીજો કરી આપે છે માટે આપણને આ મળે છે, આપણા આવા પૂર્વે કરેલા કર્મો પ્રમાણે આપણને આ સ્થિતિ મળે, એ બધું એનું આયોજન કરનાર કોઈ છે? એવું નથી. એક માન્યતા, આ જે ભૂલ ભરેલી માન્યતા પ્રવર્તી રહી છે ને, એટલે કોઈક ત્રીજાની જરૂર પડે છે કે ભાઈ આ સ્થિતિમાં અત્યારે આપણે છીએ, એમાંથી આપણે બીજી સ્થિતિમાં જઈશું તો જે કર્મ લઈને જઈએ તો પછી એની બધી વ્યવસ્થા કોઈકે કરી આપવી પડે કે આપણને આપણા કર્મ પ્રમાણે બધું મળે. આવી ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા ને કારણે થઈને લોકોને એવું મનમાં થઈ ગયું છે કે કોઈક એવી શક્તિ છે કે કોઈક ઈશ્વર છે કે એ બધું આ આયોજન બધું કરે, વ્યવસ્થા કરે, મેનેજમેન્ટ બધું કરે. એવી મેનેજમેન્ટની એક બોડી કોઈક હોવી જોઈએ, નહીંતર આ બધું બરાબર ચાલે નહીં. અને આ મિથ્યા માન્યતા જૈન દર્શન સિવાય બધા જ દર્શનોમાં વર્તે છે. ભગવાન કંઈક કરે છે, ભગવાન એનો કરનારો છે, ઈશ્વર કરનારો છે. અને આ કરતા ભાવને લઈ અને બધાના મનમાં એ વાત ઘૂસી ગઈ છે કે કોઈકે આ કંઈક કરવું પડે. સ્વતંત્રતા નો ખ્યાલ જ નથી. સ્વતંત્રતા શું છે? તો કે જેવા કર્મ બંધાય છે એ કર્મ સાથે લઈને આ જીવ જાય છે અને એને અનુરૂપ એ પૂતગળો એને મળી રહે છે, એ વાત એને બેસાડવાની છે. એને માટે કોઈ ત્રીજી વ્યક્તિની જરૂર નથી, બીજી વ્યક્તિની કોઈની જરૂર નથી કે જે તમારું બધું તમને ગોઠવી આપે, તમારા સંબંધો ગોઠવી આપે કે આવતા ભાવમાં તમારે કોને ત્યાં જન્મ લેવાનો ને કોણ કોણ તમારા માતા પિતા થાય ને પછી ત્યાંથી તમે મોટા થાવ, તમારા ભાઈ બહેન કોણ થાય ને તમારી પત્ની કે પતિ કોણ થાય ને, આ બધું કંઈ એવું હોતું જ નથી પ્રભુ. એવું કોઈએ બીજાએ ગોઠવવાની જરૂર હોતી જ નથી. એ માન્યતા જો કાઢી નાખવામાં આવે તો કરતા બુદ્ધિ જાય, એટલે એક આખો નવો વિચાર પ્રગટ થાય કે કોઈએ કંઈ કરવાની જરૂર છે જ નહીં, એ સ્વયં સંચાલિત બધું થયા કરે છે. એને અહીંયા બીજી બધી વસ્તુમાં ઓટોમેશન જે છે એ મગજમાં બેસે છે, પણ આ મોટામાં મોટું ઓટોમેશન એને મગજમાં નથી બેસતું કે ભાઈ બધું ઓટોમેટિક થાય છે, એ સહજ રીતે થાય છે. એ વાત જ્યાં સુધી અંતરમાં બેસશે નહીં ત્યાં સુધી કરતા ભાવ તરફ એને રૂચિ રહ્યા કરશે કે કોઈક કરે છે અને કોઈક કરનારો છે. અને એ કરતા ભાવની જે રૂચિ છે ને એ પોતાનામાંથી જશે નહીં, એટલે પોતે દરેક કાર્યોમાં કરતા થવા માટે જાય છે. જગતના કાર્યો જે થઈ રહ્યા છે એમાં પોતે કરતાપણું કરે છે, એમાં એ કરતાપણું કરે છે. એટલે અહીંયા વાત એ કરવી છે કે જગતમાં જે કંઈ કાર્યો થઈ રહ્યા છે, કોઈ પાપ કરી રહ્યો છે ને કોઈ પુણ્ય કરી રહ્યો છે, જગતમાં પાપ વધી ગયા છે, તો એને માટે ન્યાય કરવા માટે કોઈની જરૂર હોતી નથી કે એને દંડ આપવા માટે કોઈ ત્રીજી વ્યક્તિ આવે, બે જણા લડતા હોય તો એમાં છોડાવવા આવે ને એવું બધું હોતું જ નથી પ્રભુ. એ બધું સ્વયં થાય છે, એટલે એવા કોઈ કરતાની જરૂર નથી કે જે બધું સંચાલન કરે. એવું સંચાલન કરવાની જરૂર જ નથી. અને આપણે પણ એમાંનું કંઈ પણ સંચાલન કરી શકતા જ નથી. આપણે આપણા છોકરાઓને મોટા કરી શકતા જ નથી. એના પુણ્યના ઉદયને કારણે એને એવા સંયોગો જે પ્રાપ્ત થવાના છે એ થવાના છે, તે થવાના જ છે. એમાં તમે કંઈ સલાહ આપશો એટલે એ બીજી કોઈ યુનિવર્સિટીમાં જશે ને તમે નહીં આપો તો એ ગમે તે યુનિવર્સિટીમાં જશે, એમ છે જ નહીં. એનું જે યુનિવર્સિટીમાં જવાનું નક્કી છે એ યુનિવર્સિટીમાં જ જવાનો છે, કેમ કે એના એ રજકણો એ રીતે જ ભેગા થવાના છે ને એ રીતે જ બધું થવાનું છે. એને જેની સાથે સંબંધ થવાના છે એની સાથે જ સંબંધ થવાના છે, એ બધું નિશ્ચિત છે. એ એના ભાવ સાથે છે, તમારા ભાવ સાથે કંઈ જ લાગતું વળગતું નથી. તમે ગમે તેવા ભાવ એના સંબંધીના કરો, એ બધા નકામા છે. એ બધા ભાવો તમારે માટે બંધન કરતા છે, તમારા રાગ છે કે તમારા દ્વેષ છે. એ કરતાપણું કાઢવાનું છે. સિદ્ધ ભગવાનમાંથી વાત એ સમજવાની છે કે સિદ્ધ ભગવાનને કોઈ કરતાપણું હોતું જ નથી કે એ પાછા ઉપરથી નીચે આવે. એ માન્યતા આપણી જૈન દર્શનની છે, એમાં તો અકર્તાપણાનો મોટો સિદ્ધાંત સમાયેલો છે.
કે જીવ અકર્તા છે, પહેલા પણ અકર્તા હતો, પૂર્વે ક્યારેય એ કરતા થયો જ નથી, માત્ર એ કરતા થયો હોય તો શેનો કરતા છે? તો કે પોતાનું જીવું સ્વરૂપ છે, નિર્મળ શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ જ્ઞાનનો કરતા છે, બીજા કોઈનો એ કરતા નથી. આત્મા જ્ઞાનનો કરતા છે, બીજા કોઈનો કરતા નથી. એટલે એ સિદ્ધના સ્વરૂપમાંથી સમજવાનું એ છે કે એ કાયમ માટે ત્યાં નિત્ય સુખ શાંતિમાં બિરાજી જાય છે, એવું સ્વરૂપ છે. અને એ કરતા ભોગતા પણ બધું એ જ છે, બીજું કંઈ છે નહીં. આ વાતને સમજવાની છે. તો અહીંયા એ વાત કરી કે આઠ કર્મના બંધને જેમણે નશ કરેલ છે, એવા આઠ મહાગુણો સહિત પરમલોકના અગ્રે સ્થિત અને નિત્ય ત્યાં નિત્ય રહેવાવાળા આવા તે સિદ્ધ હોય છે. સિદ્ધ ભગવાનના વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ છે, એ વર્ણન હવે આગળ આવશે, એ આપણે પછી લઈએ છીએ. ત્રીજું અહીંયા આચાર્યનું સ્વરૂપ આવ્યું છે. આચાર્યના સ્વરૂપમાં કહ્યું છે કે પંચ આચારોથી પરિપૂર્ણ પચેન્દ્રિય રૂપી હાથીના મદનું દલન કરનાર ધીર અને ગુણ ગંભીર આવા આચાર્યો હોય છે. આચાર્યના 36 ગુણ છે, એ પ્રમાણે આગળ પછી ઉપાધ્યાયના ગુણ અને મુનિના ગુણ 28 મૂળ ગુણ સહિત શ્રામણે આપણે જે કહીએ છીએ એ બધા વર્ણન હવે પછી આવશે, એટલે આપણે એ વખતે વધારે એનો વિચાર કરીશું. અત્યારે આપણે એ સંબંધી આગળ વધીએ. ચોથું છે ઉપાધ્યાયનું સ્વરૂપ. રત્નત્રયથી સંયુક્ત જીન કથિત પદાર્થોના સુરવીર ઉપદેશક અને નિકાંક્ષ ભાવ સહિત આવા ઉપાધ્યાય હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયમાં મોક્ષ માર્ગની અપેક્ષાએ જોવા જઈએ તો બીજો કોઈ ફેર નથી. મોક્ષ માર્ગની અપેક્ષાએ જોવા જઈએ તો કોઈ ફેર નથી. એવું નથી કે આચાર્ય પહેલા મોક્ષની પ્રાપ્તિ કરે અને ઉપાધ્યાય પછી કરે, એવું નથી. કે એવું પણ નથી કે મુનિમાંથી આચાર્ય થાય તો જ પછી એ મોક્ષની પ્રાપ્તિ કરે, એવું પણ નથી. એ ગમે તે દશા હોય, મુનિ સાધુની દશા હોય, ઉપાધ્યાયની દશા હોય કે આચાર્યની દશા હોય, ગમે તે દશા હોય, મૂળ એ શ્રમણ છે. એમનું ગુણસ્થાન જે છે એ સાતમું ગુણસ્થાન છે, અને એ સાતમા ગુણસ્થાને પોતે જે પુરુષાર્થ ઉપાડે છે, શુદ્ધિનો વૃદ્ધિનો પુરુષાર્થ, શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ, શુદ્ધિ આત્માની જે દશા છે એની શુદ્ધિ કરે છે, સમય સમયે નિદ્રા કરે છે, અને પોતાના આત્મામાં એ ઠરી જાય છે, જ્ઞાન દર્શન રૂપે ઠરી જાય છે, અને એ ઠરવા પણ જે છે એ નિત્ય થઈ જાય છે એવી દશા એ પ્રગટ કરે છે, ત્યારે એ શ્રેણી ચડે છે. એ શ્રેણી ચડે છે એટલે કે પછી હવે એ દશામાંથી એ બહાર આવતા નથી, અને બારમું ગુણસ્થાન આવે છે. આઠમું, નવમું, દસમું, પછી બારમું આવે છે. જો પડવાનું થાય છે તો એ દસમેથી અગિયારમે જાય છે, એ ઉપક્રમ શ્રેણી છે. અને પેલી જે છે તે ક્ષપક શ્રેણી છે. ક્ષપક શ્રેણી ચડી અને બારમે ગુણસ્થાને આવે છે, અને ત્યાં શુક્લ ધ્યાન પ્રગટે છે, પછી કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે એ મુનિ માટે પણ હોઈ શકે, આચાર્ય માટે પણ હોઈ શકે, ઉપાધ્યાય માટે પણ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે એ મુનિ છે તો એ પછી આચાર્ય પછીથી જશે, એવું નથી. મુનિ કેટલીક વખત કેવળ જ્ઞાન પહેલા પ્રગટ કરી લે, અને ગણધરની પણ પહેલા એ મુનિ પ્રગટ કરી લે. એટલે એ પોતાનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને આધારિત હોય છે. અહીંયા જે વાત આપણે આચાર્ય ઉપાધ્યાય અને મુનિની જે લઈએ છીએ એમાં સામાન્ય વ્યવહારથી કથન છે કે આચાર્યનું સ્વરૂપ કેવું હોય છે. તો આચાર્ય જે છે એ સમુદાય, શ્રવણનો સમુદાય છે, એના સર્વોપરી સ્થાન પર છે. આચાર્ય છે તે શ્રવણોનો સમુદાય છે, એના સર્વોપરી સ્થાન પર છે, અને એ શાસ્ત્રની રચના પણ કરે છે, અને શિષ્યોને સમજાવે પણ છે. પણ એ ક્યારે કે જ્યારે એ શુભ ભાવમાં હોય ત્યારે. બાકી સાતમા ગુણસ્થાને જ્યારે એમની સ્થિતિ હોય ત્યારે તો એ પોતે પોતાના સ્વરૂપમાં પોતાનો જ પુરુષાર્થ હાજરીને બેઠા છે. એમને એમ નથી કે હું શિષ્યોને ભણાવું ને આ બધી વ્યવસ્થા કરું, એવું હોતું નથી. એવી જે માન્યતા હોય કે આચાર્ય એટલે અહીંયા એ રીતે કરે, આપણે જેમ સ્કૂલમાં લઈએ છીએ ને પ્રિન્સિપાલ, ગુજરાતીમાં જેને આચાર્ય કહીએ છીએ, બધી વ્યવસ્થા કરે, એમ નથી, એવા અર્થમાં નથી. આચાર્ય પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. પણ વિશેષમાં વધારામાં એક હોય છે કે ક્યારેક એમને એવો વિકલ્પ આવે તો એ શાસ્ત્રની રચના કરે, એટલે શાસ્ત્ર લખે છે,
અને શાસ્ત્ર લખે છે તો અનુભવ દ્વારા લખે છે. જેવું સ્વરૂપ જીનવાણીમાં આવ્યું છે એવું સ્વરૂપ પોતે પહેલા સમજ્યા છે, વિચાર્યું છે, અને ત્યાર પછીથી એવું અનુભવે છે, અને અનુભવ્યા પછીથી અનુકંપાને લઈને એ બીજાઓને માટે થઈ અને એ શાસ્ત્રની રચના કરે છે એવા એ આચાર્ય છે. અને શાસ્ત્રની રચના કરે છે તો કોઈ ખ્રિસ્તીના શંકાના સમાધાન હોય એ પણ એ આપે છે, એવા એ આચાર્ય ભગવાન છે. એ રીતે ઉપાધ્યાયનું પણ એવું સ્વરૂપ છે કે એમને પણ જ્ઞાનનો એવો જ અક્ષયોપશમ વર્તે છે અને જ્ઞાનની એવી જ ઊંચી દશા વર્તે છે. તો એ પોતે પણ પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર નથી અને જ્યારે છઠ્ઠે આવે છે, બહારમાં છે, તો એ શિષ્યને એ સમજાવે છે, શિષ્યની શંકા દૂર કરે છે, એવું એમનું સ્વરૂપ છે. પણ એનો અર્થ એમ નથી કે છઠ્ઠે ગુણસ્થાને રહી અને કાયમ એ શિષ્યોને ભણાવ્યા જ કરે, ટીચરની જેમ ભણાવ્યા જ કરે, એવો અર્થ નથી થતો. એ વાતની સ્પષ્ટતા કરવાની જરૂર છે અહીંયા, કે એવો અર્થ નથી. આચાર્ય હોય કે ઉપાધ્યાય હોય, એ બંને મૂળ પુરુષાર્થ તો એ જ કરે છે, પોતાના આત્મામાં સ્થિરતાનો પુરુષાર્થ, પોતાની શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ, અને એમાં જ્ઞાન દર્શન રૂપે ટકી રહેવાનો પુરુષાર્થ કરે છે, અને એમાં વધુને વધુ સમય કેમ સ્થિરતાપૂર્વક રહી શકાય એ માટેનો પુરુષાર્થ છે. પણ એમાં એ ટકીને નથી રહેતા અને બહાર આવે છે તો આવું કંઈક હોય છે, એટલે એ અપેક્ષાએ એમને આચાર્ય કે ઉપાધ્યાય કહેવામાં આવે છે. પણ એમ નથી કે એ આ જ કાર્ય કર્યા કરે, એમ નથી. તો અહીંયા એ રત્નત્રયથી સંયુક્ત એટલે નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય ચારિત્ર સહિત છે. અને જીન ભગવાનની વાણીમાં જે આવ્યું છે એવું પોતે અનુભવીને એ ઉપદેશ કરે છે. કોઈ આકાંક્ષા ઈચ્છા રહિત છે, કોઈ પણ પ્રકારની ઈચ્છા આકાંક્ષા છે જ નહીં. એ તો ચોથા ગુણસ્થાનથી એની તો શરૂઆત થઈ ગઈ છે અને હવે તો પછી તો એમને તો નિર્ગ્રંથ મુનિ થયા છે એટલે હવે એ તો એમને છે જ નહીં. એ મુનિના જે 28 લક્ષણો જે છે ગુણ આપ્યા છે બાહ્ય, અને અંતરંગ જ્ઞાન દર્શન રૂપે પોતે પરિણમે એ દશા તો ત્રણેયની એક સરખી જ હોય છે. અહીંયા વિશેષ વાત આપી છે કે ઉપાધ્યાયને 25 ગુણ હોય છે, તેઓ મુનિઓમાં અધ્યાપક હોય છે. પાંચમું છે શ્રી સાધુનું સ્વરૂપ, વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ ચાર પ્રકારની આરાધનામાં સદા રત, લીન, નિર્ગ્રંથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે. શ્રમણના જે કંઈ વર્ણન આપવામાં આવ્યા છે એ બધા વર્ણનો વાંચીએ ત્યારે આપણને શ્રમણની અંતરંગ દશાનો ખ્યાલ આવે. અને એમાં ગુરુદેવ કાંજી સ્વામીએ તો જે વર્ણન કર્યા છે કે શ્રમણની કેવી દશા હોય, મુનિની કેવી અંતરંગ દશા હોય, એ વર્ણનનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મોક્ષ માર્ગમાં જે આત્માર્થીઓ છે એમાં એ શ્રમણ છે જે સાતમે ગુણસ્થાને પહોંચે છે એ તો સાધકની શ્રેષ્ઠતમ દશા છે, સાધકની શ્રેષ્ઠતમ દશા છે. એ દશા પ્રાપ્ત કર્યા પછીથી એ જેટલો પુરુષાર્થ ઉપાડે છે એ પ્રમાણે એની એ ભાવમાં કે એના પછીના ભાવમાં એ મુક્તિ થવાની હોય છે. એટલે એ દશા જે છે એમાં બાહ્યની વાત જવા દો, બાહ્યમાં આપણને જે દેખાય છે એ વાત તો ગૌણ છે, મુખ્ય વાત તો એમની અંતરંગ દશાની વાત છે કે અંતરમાં જ્ઞાન દર્શન પૂર્વક એમાં સ્થિરતા કરવી, નિર્વિકલ્પ સ્થિતિમાં જ રહેવું. પછી બાહ્યમાં એ વખતે સંવરની દશા આપણને દેખાતી હોય, એ પોતે આહાર લેતા ન હોય, ઉપવાસની દશા દેખાતી હોય, બધું આપણને લાગે, પણ અંતરંગ જે દશા છે એ અદભુત દશા છે. અને એવી અદભુત દશાની પહેલા લગ્ની લાગે ત્યારે એ દશા આવે છે, એમને એમ નથી આવતી. માત્ર એવું દ્રવ્યલિંગી પણ લેવાથી, એ મુનિ પણ લેવાથી એ દશા નથી ઉત્પન્ન થતી, પણ એને એવી લગ્ની લાગી છે અને એને બધો સંસાર અસાર લાગ્યો છે, ક્યાંય કોઈ જગ્યાએ હવે રાગ વર્તતો જ નથી, એટલે કોઈ પણ પ્રકારનો મનોવ્યાપાર કરવાની ઈચ્છા થતી જ નથી. વ્યાપાર એટલે અહીંયા વ્યાપારનો અર્થ છે વ્યાપારથી વિમુક્ત, એટલે મનોવ્યાપાર, મનથી હવે કંઈ જ કરવું નથી. હજી પૂર્ણપણે મનોગુપ્તિ તો થતી નથી, પૂર્ણપણે મનોગુપ્તિ ક્યારે થાય, મનમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ આવે જ નહીં એવું ક્યારે થાય કે અંતરમાં સ્થિર થઈ જાય અને બહાર ના આવે, તો એ પૂરેપૂરી મનોગુપ્તિ છે. મન વચન અને કાયાની ગુપ્તિ આપણે કહીએ છીએ, પણ મનની ગુપ્તિનો વિચાર કરીએ તો મનમાં કોઈ વિકલ્પ જ ના આવે એવી દશા ક્યારે થાય કે એ પોતે અંતરમાં સ્થિર થાય અને પછી ક્યારેય બહાર ના આવે એવી દશા થાય ત્યારે. એટલે હજી એવું તો છે નહીં,
પોતે પોતાના આત્મામાં સ્વરૂપમાં લીન થાય છે, સસંવેદન સહિત તેમાં ટકીને રહે છે, પણ પાછા બહાર આવે છે એટલે હજી મનોગુપ્તિ નથી વર્તતી. પણ મનનો વ્યાપાર એટલે હવે વિકલ્પો રહેતા નથી, મન એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે છે, અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી અહીંયા જાય, એવું રહેતું નથી. એમનો ઉપયોગ જે છે એ સ્થિર હોય છે, એટલે બહારમાં છે ત્યારે પણ એમનો ઉપયોગ છે, જ્ઞાન દર્શનનો ઉપયોગ છે, તે એ લક્ષ્ય જ હોય છે, આત્માને સ્વરૂપે જ હોય છે કે પોતે પાછા આત્મામાં પાછા લીન થાય, એવી રીતે જ એમનો વ્યાપાર હોય છે. એટલે અહીંયા બધા જ બાહ્ય વ્યાપારથી એ મુક્ત છે, મનના વ્યાપાર નથી. ચાર પ્રકારની આરાધનામાં સદા રક્ત લીન છે અને નિર્ગ્રંથ છે એટલે અપરિગ્રહી છે અને નિર્મોહ છે, આવા સાધુ હોય છે. આગળ વધારે વિશેષ વાત આવે છે એટલે આપણે ત્યાં વધારે લઈએ છીએ. અહીંયા હવે આગળ કહે છે સાધુને 28 મૂળ ગુણ હોય છે, એના વર્ણન બધા આપણે લઈએ. હવે જો આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપ એમાં એ કહ્યું છે કે જે નિશ્ચય સમ્યક દર્શન સહિત છે. નિશ્ચય સમ્યક દર્શન સહિત, વ્યવહાર સમ્યક દર્શનની વાત નથી કરી, નિશ્ચય સમ્યક દર્શનની વાત લીધી છે એટલે વ્યવહાર સમ્યક દર્શન આવી ગયું. ચોથે ગુણસ્થાને વ્યવહાર સમ્યક દર્શન હોય જ છે એને, એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે, નવતત્વની શ્રદ્ધા હોય છે અને છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય છે. એ બધું એને જે માન્યતામાં છે એ તો બધું આવી જાય છે, કેમ કે એ વખતે અનુભવ સહિત એ પ્રગટ કરે છે એટલે એ દશા છે. અને પછી તો એમાં શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા જ્યારે આત્મામાં સ્થિરતા માટેનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એ મુનિ દશા લે છે. એટલે એવા એ મુનિને જે સમ્યક દર્શન છે તે નિશ્ચય સમ્યક દર્શન હોય, નિશ્ચય સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને ચારિત્ર પણ નિશ્ચય છે. એટલે અહીંયા વિરાગી છે, નિશ્ચય સમ્યક દર્શન સહિત છે, વિરાગી છે, રાગ તો રહ્યો જ નથી, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે. બાહ્ય અને અભ્યંતર કોઈ પણ પ્રકારના પરિગ્રહ છે જ નહીં, નિર્ગ્રંથ દશા છે. જેમણે શુદ્ધ ઉપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે. જો મુનિધર્મનું લક્ષણ અહીંયા શું આપ્યું છે, શુદ્ધ ઉપયોગ, જેનો ઉપયોગ શુદ્ધ રહે છે અને જેને ઉપયોગ શુદ્ધ રાખવો છે, જેની દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગ જ રાખવા તરફ વળી છે, એ સિવાય બીજું કંઈ જોઈતું જ નથી. પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ શુદ્ધ રહે એ સિવાય બીજું કંઈ જોઈતું નથી એવી દશા છે, એવો મુનિધર્મ અંગીકાર કર્યો છે. એટલે શુદ્ધ ઉપયોગ થાય છે તો આત્માનું સ્વરૂપ શુદ્ધ જણાય છે, અનુભવમાં આવે છે. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવામાં આવે કે જ્યારે જે ઉપયોગ આત્મા તરફ ઢળે છે, વિકલ્પ રહિત દશામાં આત્મા તરફ ઢળે છે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. એટલે શુદ્ધ ઉપયોગથી જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે આત્મા સિવાય બીજું કંઈ દ્રષ્ટિમાં આવતું નથી, અનુભવમાં બીજું કંઈ આવતું નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ જાણે છે એવું સ્વરૂપ જ્યારે એ અનુભવે ત્યારે એનો ઉપયોગ શુદ્ધ હોય. જેવું શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ છે, વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીંથી અનેક અપેક્ષાએ આત્માનું સ્વરૂપ આપણે વિચારીએ છીએ. પ્રમાણ જ્ઞાનથી જે આત્માનું સ્વરૂપ છે એવા એવા સ્વરૂપની વાત નથી. કેમ એવા સ્વરૂપની વાત નથી પ્રભુ? કે એમાં ભેદ સહિત વર્ણન કરવામાં આવ્યું છે, એક પછી એક ક્રમમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેમ છે કે આત્મા એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય, તો એ આપણે ક્રમમાં જોઈએ છીએ અને ભેદ સહિત જોઈએ છીએ. આત્માને આપણે ઉત્પાદ, વય અને ધ્રુવ આત્મા એનું સ્વરૂપ જાણીએ છીએ, તો એમાં પણ આપણે ભેદ કરીને જાણીએ છીએ અને બધું ક્રમમાં જાણીએ છીએ, તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે. એવા પ્રમાણ જ્ઞાનના વિષયરૂપ જે આત્માનું સ્વરૂપ છે એની વાત નથી. પણ નિશ્ચય નહીંથી, જે શુદ્ધ નહીંથી, જેવું સ્વરૂપ આત્માનું અખંડ એકરૂપ અનંત ગુણો છે છતાં પણ એકરૂપ છે, એવી એકરૂપતા રૂપે આત્માને જોવામાં આવે છે, એ શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એવા સ્વરૂપ રૂપે પોતે જ્યારે પરિણમી જાય છે ત્યારે એનો ઉપયોગ શુદ્ધ હોય છે. એ ઉપયોગ શુદ્ધ છે, અન્યથા બીજો કોઈ ઉપયોગ શુદ્ધ હોતો નથી. એટલે જેમણે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં તે શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહમબુદ્ધિ કરતા નથી. પરદ્રવ્યમાં અહમબુદ્ધિ કરવાનો પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે ઉપયોગમાં હોતા નથી, શુદ્ધ ઉપયોગમાં હોતા નથી અને બહારમાં આવે
ત્યારે એ પર તરફ દ્રષ્ટિ જાય અને પછી એમાં કદાચ એમને અહમબુદ્ધિ કરવાનો પ્રશ્ન થાય. પણ એટલે જ અહીંયા કહે છે કે એ જ્યારે છઠ્ઠે આવે છે, સાતમેથી બહાર નીકળી અને છઠ્ઠે આવે છે, ત્યારે પણ એમને કોઈ અહંકાર નથી, અહમબુદ્ધિ નથી. કેવા પ્રકારની અહમબુદ્ધિ નથી? તો કે હું આવું નિર્ગ્રંથ મુનિપણું લઈને બેઠો છું, અથવા તો આવું ઉચ્ચ ચારિત્ર પાળું છું, અથવા તો મારા આવા 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું મારું છે, એવું કોઈ એવો અહંકાર હોતો નથી. 8 પ્રકારના આપણે મદ કહીએ છીએ, એમાંના બીજા તો કોઈ લાગુ પડે એમ છે જ નહીં. પણ જ્ઞાનની વાત લઈએ તો જ્ઞાનનો પણ એમને મદ હોતો નથી, જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી, કે પોતાનું જે સ્વરૂપ જે છે પ્રતિભા, એ પ્રતિભાનો પણ એમને કોઈ અહંકાર હોતો નથી કે મારી આવી પ્રતિભા છે, એવું પણ કોઈ પ્રકારની એવી અહંકાર બુદ્ધિ એ કરતા નથી. પોતાના જ્ઞાન આદિ સ્વભાવને જ પોતાનો માને છે. બહુ સુંદર વાત અહીંયા મૂકી દીધી છે. જે માનવાનું છે એ આ છે, જે આપણે કરવાનું છે તે આ છે, એ આપણે કરતા નથી અને બાકી બીજું બધું કરીએ છીએ. કરવા જેવું શું છે? તો કે પોતાનો સ્વભાવ કેવો છે? તો જ્ઞાન આદિ સ્વભાવ છે એ જ પોતાનો છે. બીજા કોઈ ભાવ પર ભાવોમાં મમત્વ કરતા નથી, એટલે બીજો કોઈ ભાવ મારો છે જ નહીં. મમત્વ મારાપણું, મમત્વનો અર્થ છે મારાપણું, એમાં હું છું અથવા એ મારો ભાવ છે એ વાત જ છે નહીં. પોતે એટલે જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ ચૈતન્યપણું, એના સિવાય બીજું કઈ પોતાનું સ્વરૂપ છે જ નહીં. એને કોઈ રમેશ સુરેશ કે કીર્તિલાલ મગનલાલ છગનલાલ કે દયાબેન છાયાબેન લીલાબેન કંઈ બનવું નથી. એને એ ભગવાન આત્મા તરીકે પોતાને જુએ છે અને પોતાનો સ્વભાવ ચૈતન્ય છે અને ચૈતન્યપણું ક્યારથી પોતે જાણે છે એમ સમજે જ છે કે ચૈતન્યપણું અનાદિથી છે, જ્યાંથી આ જીવ છે ત્યારથી ચૈતન્ય જ છે. અને એવો ચૈતન્યપણાને એક સમય માત્ર માટે પણ એ પોતે ભૂલતા નથી, પોતે એમ જ પરિણમે છે, એમ જ અનુભવે છે અને એ પોતાનું એ જ સ્વરૂપ છે. એટલે એટલે એવું વણાઈ ગયું છે એ સ્વરૂપ અંતરમાં, એવું વણાઈ ગયું છે કે ગમે ત્યારે એમને જોઈએ અથવા પૂછવામાં આવે કે તો એ પોતે એ રૂપે છે, જ્ઞાન દર્શન રૂપે છે એમ જ માને છે. જેમ કે આપણે આપણું આપણામાં જેમ મનુષ્યપણું આટલા વર્ષોમાં પણ કેવું વણાઈ ગયું છે કે આપણે પોતાની જાતને ક્યારે કીડીપણે બિલાડીપણે કૂતરાપણે કાગડાપણે નથી માનતા, આપણે મનુષ્યપણે જ માનીએ છીએ. એ આપણને યાદ અપાવવાની જેમ જરૂર નથી, મનુષ્યપણું આપણને યાદ અપાવવાની જરૂર નથી, બરાબર છે. એવી જ રીતે એમને એવું પોતાનું સ્વરૂપ વણાઈ ગયું છે, પોતાના જ્ઞાન આદિ સ્વભાવ રૂપે જ પોતાને માને છે. આપણે તો હજી એ માન્યતાની અંદર પણ હજી આવ્યા નથી કે આપણે ભગવાન આત્મા છીએ. એ કેટલાક લોકો તો સ્વીકારતા નથી કે ભગવાન આત્મા હો તો એમને કંઈક કરંટ લાગી જાય છે. ભગવાન શેના, ભગવાન તો બીજા હોય. અરે ભલા માણસ, તું ભગવાન છે, જરા પહેલા વિચાર કર, તો તને તારું મહાત્મા આવશે અને તારી એવી શુદ્ધ દશા છે એને પ્રગટ કરવા માટે તને વિશ્વાસ આવશે કે આ કરવા જેવું છે. તારું જે સ્વરૂપ છે એને તું શુદ્ધ માનીશ, ભગવાન સમાન માનીશ, તો તું ભગવાન સમાન પ્રગટ કરીશ ને. પણ તું કાયમ એમ જ માનતો રહીશ કે તું એવો જ છે, મલિન છે, તો તું તો મલિન જ રહેવાનો છે. એક વખત સ્વીકાર તો કર કે તું ભગવાન આત્મા છો. ગુરુદેવે આ દ્રષ્ટિ આપી છે, ભગવાન બનાવ્યા છે, આ વાત બહુ મહત્વની છે. કોઈએ આવી દ્રષ્ટિ નથી આપી, ગુરુદેવ એ એક દ્રષ્ટિ આપી છે કે આપણને ભગવાન કહ્યા છે નહીં, ભગવાન બનાવ્યા છે. આપણને એમ કહ્યું છે કે તું ભગવાન જ છો અને એમ સમજીને આગળ ચાલ, બાકી બધા પ્રશ્નો એને લીધે થઈ અને તમારા સમી જશે. કોઈ પ્રશ્ન પછી ઉપસ્થિત થશે નહીં. ભગવાન સમજીને ચાલો, તું ભગવાન છો, તું સુસિદ્ધ સમાન છો, આ દ્રષ્ટિ ગુરુદેવે આપી છે અને એ મોટામાં મોટી વાત છે. એને લીધે થઈ અને કેટલો બધો વિશ્વાસ આવે છે કે મારું સ્વરૂપ કેવું છે અને હું કોણ છું અને કેવો થઈને અત્યારે રહ્યો છું, હું ક્યાંથી આ સ્વરૂપમાં આવ્યો છું, હું તો અનાદિથી શુદ્ધ છું, આ સ્વરૂપે હું કેમ ભટકી રહ્યો છું, એનો ખ્યાલ આવે છે. આ વાતનો ખ્યાલ આપનાર એકમાત્ર ગુરુદેવ અને બીજા કૃપાળુ દેવ બંને ગુજરાતમાં થયા. ગુજરાતીમાં બધી વાત સ્પષ્ટ કરી દીધી છે પણ કોઈને એ તરફ લક્ષ જતું નથી, ખબર નથી કેમ જતું નથી. અહીંયા કહે છે કે મમત્વ કરતા નથી, પર ભાવોમાં બીજા કોઈ ભાવો છે એ મારા છે એવું એ મમત્વ કરતા નથી, અને કોઈને ઈષ્ટ અનિષ્ટ માની તેમાં રાગ દ્વેષ કરતા નથી. મમત્વ તો કરતા નથી પણ એમ કે આ સારું છે અને આ ખોટું છે, આ બરાબર છે, આમ છે તેમ છે, એવી વાત જ નથી. જગતના કોઈ પદાર્થો કે જગતની કોઈ ક્રિયા કે જગતના કોઈ પણ જ્ઞાન એમાં કોઈમાં સાચું ખોટું છે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, કેમ કે એ પોતે એની સાથે જોડાતા જ નથી. જે સાચું છે તે તો પોતાનું સ્વરૂપ જ સાચું છે, બીજું કંઈ સાચું સત્ય નથી. બીજું બધું ક્ષણિક છે, બધું પર્યાય રૂપે છે, બધું અભૂતાર્થ છે, બધું જ અભૂતાર્થ છે. હવે અભૂતાર્થ છે તો પછી એમાં ઈષ્ટ અને અનિષ્ટ ક્યાંથી આવ્યું? જે ભૂતાર્થ નથી, અભૂતાર્થ છે, અસત્યાર્થ જે છે, જે ક્ષણિક છે, જે નાશવંત છે, જે વિનાશી છે, એમાં ઇષ્ટપણું કેવી રીતે આવે કે અનિષ્ટપણું પણ કેવી રીતે આવે? જે રહેવાનું નથી તો એમાં અનિષ્ટપણું કે ઇષ્ટપણું માનીને એમાં ફાયદો પણ શું છે? એવી બુદ્ધિ કરી અને એવા ભાવે વર્તવાનો કોઈ અર્થ નથી. જેનું અસ્તિત્વ ટકીને રહેવાનું નથી એના સંબંધીનો વિચાર શું કરવો? જેનું અસ્તિત્વ કાયમ ટકીને રહેવાનું નથી એ વસ્તુનો વિચાર શું કરવો? આવી એમની માન્યતા, એવી દશા વર્તે છે અને એ તરફ એમને કોઈ લક્ષ્ય જ નથી. લક્ષ્ય ક્યાં છે? આત્મા તરફ લક્ષ્ય છે. પરિણતિ શુદ્ધ છે, શુદ્ધ ઉપયોગમાં વારંવાર જાય છે, શુદ્ધ ઉપયોગને લઈને પોતાના સ્વરૂપમાં એ ઢળી જાય છે, એવી દશા વર્તે છે ત્યારે ક્યારેક કોઈક શુભભાવ આવે છે. તો શુભભાવમાં શું આવે છે કે જેમણે આવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા આર્યન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રત્યે એ વંદનનો સ્તુતિનો ભાવ આવે, એ છઠ્ઠા ગુણસ્થાનની વાત છે. સાતમા ગુણસ્થાન પછી તો કોઈ વંદવંદક ભાવ હોતો જ નથી. એટલે પોતે પોતાના સ્વરૂપમાં છે ત્યારે એ ભગવાનની સ્તુતિ કરતા જ નથી. હજી ઘણાના મનમાં એમ હોય છે કે એ આત્મામાં ધ્યાન કરતા હોય એટલે એ તીર્થંકર ભગવાનને નમસ્કાર કરતા હશે, ધ્યાન કરતા હશે, એમ નથી. પ્રભુ પોતાના સ્વરૂપની અંદર એ ડૂબી જાય છે ત્યારે કોઈ વંદવંદક ભાવ હોતો જ નથી, વંદન કંઈ કોઈ હોતા જ નથી. એ ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ છે, એમાં એ પરિશુદ્ધ ભાવ રૂપે એક રૂપે પરિણમી જાય છે. એ બે પણ રહેતું જ નથી, દ્વેત છે જ નહીં. પોતે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ રૂપે એ પોતે પોતાની જાતને અનુભવતા એમાં પરિણમે છે. પણ છઠ્ઠે ગુણસ્થાને છે જ્યારે, એટલે કે જ્યારે સાતમે અંતરમાં નથી અને બહારમાં છે, ત્યારે એ વખતે શુભભાવમાં પણ એમને ક્યાંય કોઈક વસ્તુ સારી અને કોઈક વસ્તુ ખરાબ છે, અને સારી છે તો એના પ્રત્યે રાગ છે અને ખરાબ છે તો એના પ્રત્યે દ્વેષ છે. કોઈક એમને ઉપસર્ગ આપી રહ્યો છે, ઉપદ્રવ કરી રહ્યો છે, એના પ્રત્યે એમને દ્વેષ થાય, અને કોઈક એમની ભક્તિ પૂજા કરી રહ્યો છે તો એના પ્રત્યે એમને રાગ થાય. આવું હોતું જ નથી, આવું કોઈ હોય જ નહીં. ગુરુને એવા કોઈ રાગ હોતા જ નથી, શિષ્ય પ્રત્યે ગુરુને રાગ હોય જ નહીં. જો શિષ્ય પ્રત્યે ગુરુને રાગ હોય તો એમાંથી શિષ્ય રાગને સ્વીકારે, એને પણ પછી રાગ થાય. એટલે ગુરુને કોઈ શિષ્ય પ્રત્યે રાગ, કોઈ પ્રત્યે દ્વેષ એવી બુદ્ધિ હોતી જ નથી. આપણે એમ કહીએ છીએ, કૃપાળુદેવે જે રીતે કહ્યું છે એ પ્રમાણે, કે ભાઈ મસ્તક છે તે ગુરુના ચરણમાં મૂકીને, એટલે સ્વાર્પણની ભાવનાથી જ જો કરવામાં આવે તો પછી ગુરુદેવ પાસેથી આપણે પ્રામી શકીએ. પણ એમ નથી એનો અર્થ કે ગુરુ પાસે આપણે સ્વાર્પણ કરીએ છીએ એટલે ગુરુને આપણા તરફ રાગ વર્તે છે એટલે આપણને કંઈક આપે છે, એમ નથી. એવો ઊંધો અર્થ નથી. સ્વાર્પણની ભાવના આપણી છે, ગુરુને તો સંભાવ જ છે. ગુરુને સંભાવ ન હોય ને એમને રાગનો ભાવ હોય તો એ પોતે ટકી શકે જ નહીં, પોતે પોતાના શુદ્ધ ભાવમાં જઈ શકે જ નહીં. એટલે ગુરુને તો એમ નથી. પણ આપણા સ્વાર્પણ દ્વારા આપણે શું કરીએ છીએ કે આપણે સરળતાને પ્રાપ્ત કરી લઈએ છીએ, સરળતાને પ્રાપ્ત કરીએ છીએ. અને બીજું શું થાય છે કે એ સ્વાર્પણના ભાવની સાથે સ્વને અર્પણ કરીએ છીએ ગુરુના ચરણમાં, એટલે કે ગુરુએ જેવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા સ્વરૂપને આપણે સ્વીકારીએ છીએ કે આ એવું જ સ્વરૂપ જે છે તે આદરણીય છે, ઉપાદેય છે, એવો સ્વાર્પણ ભાવ છે. એમ નથી કે ગુરુના પગ દબાવીએ એટલે ગુરુ આપણને આપી દે અને બીજાને ના આપે, એવું નથી. ગુરુને કોઈ સેવા કરાવી હોતી જ નથી, એટલે એમને તો કોઈ પ્રત્યે રાગ પણ નથી, કોઈ પણ દ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષ પણ નથી. એવા એ નિર્ગ્રંથ ગુરુ છે, એવા નિર્ગ્રંથ મુનિ છે. એ બધા ત્રણે ત્રણમાં આ જ ભાવ છે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ત્રણેયની દશા અહીંયા વર્તી રહી છે. એવી એની વાત અહીંયા ચાલે છે. અહીંયા આગળ કહે છે કે હિંસા આદિ રૂપ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે. હવે આમાં તો કંઈ કહેવાની જરૂર નથી. હિંસાનો તો ભાવ પણ ન હોય, હિંસાનો ભાવ તો આવે પણ નહીં એમને, તો દ્રષ્ટિ આત્મામાં પડી છે અને હિંસાની વાત ક્યાં રહી? પણ અહીંયા તો એવી વાત છે કે એ પોતે પોતાના સ્વરૂપની અહિંસા પાળી રહ્યા છે. એ એક પોતાના સ્વરૂપમાં સ્થિરતા રૂપે એ પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને, એવો જેવો ભાવ છે, સ્વભાવ, એ સ્વનો જે ભાવ છે એ સ્વના ભાવ રૂપે એવા ભાવે પરિણમીને એ પોતાના ભાવની, સ્વભાવ ભાવની હિંસા જે થાય છે એને અટકાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. કૃપાળુદેવે જે કહ્યું છે ને ભાવમરણ, એ ભાવમરણ એ ભયંકર ભાવમરણે કાં રાચી રહો. ગુરુ કૃપાળુદેવે જે વાત કરી છે એ ભાવમરણ એ નથી કરતા. પોતાનો જેવા સ્વભાવ ભાવ છે એવા ભાવોની હિંસા ન થાય અને એવા ભાવરૂપે પરિણમન કરવું જોઈએ, એના માટે એ તો તત્પર છે. એને માટેનો પુરુષાર્થ પ્રયત્ન ચાલે છે એમને તો. એટલે એમની હિંસા તો કેવી છે, અહિંસા આ પ્રકારે છે એમની. એટલે હિંસાની તો એમને કોઈ વાત નથી. પોતાના ભાવ સ્વરૂપના જેવા ભાવ છે એવા ભાવનું પણ મરણ ન થાય એવા અભયદાન રૂપે એ પરિણમી રહ્યા છે. એટલે એમને બીજાની તો વાત જ ક્યાં રહી, બીજાને દુઃખ આપવાની કે બીજાના ભાવના કરવાની તો કોઈ પ્રશ્ન જ નથી. જે અહીંયા વાત આગળ કરે છે કે જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન હોય છે, જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને 28 મૂળ ગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે. જો શુભ વિકલ્પ આવે છે એટલે પોતે મુનિ દશામાં છે માત્ર એટલું, પણ એને માટે થઈ અને એમ નથી વર્તતું કે હું આ સહિત છું, બસ આ મારું સ્વરૂપ છે, 28 મૂળ ગુણ સહિત જ હું હોઉં, એમ કરીને એમ નથી. સભાનતા એ પ્રકારે છે કે એ તો સહજ દશા છે, એ પ્રકારની સભાનતા છે. એમ નથી કે આ એના તરફ લક્ષ્ય કરીને બેસી ગયા છે. જો એવું લક્ષ્ય કરીને બેસી જાય તો પછી સાતમે જઈ શકે જ નહીં. એ તો સહજ દશા છે. 28 મૂળ ગુણ સહિતનું જે ચારિત્ર છે બાહ્ય, એ તો સહજ દશા છે. એમને કંઈ યાદ કરવી નથી પડતી. ડોક્ટર પ્રેક્ટિસમાં આવે ને 10 વર્ષ પછી એને એમ યાદ નથી કરવું પડતું કે મેં આ પહેલા MD કર્યું હતું, એવું કંઈ યાદ કરવાની જરૂર નથી રહેતું. એના જેવી એ વાત છે એટલે છે, પછી એમાં કંઈ પોતાના પોતે એ છે જ. એવી રીતે અહીંયા જે 28 મૂળ ગુણ સહિતનું જે ચારિત્ર છે એ અખંડ એટલે અતિચાર વિનાનું જે પાલન કરે તો એ પાલન કરવા માટે થઈ અને એમને કોઈ બીજી રીતે સભાનતા કરવાની જરૂર પડતી જ નથી. એ પોતે એમ જ છે. અને આવા જ જૈન મુનિ હોય છે તે ગુરુ હોય છે, એ વાત અહીંયા આપણને કરી. એટલે આ રીતે આપણે સાધુનું સ્વરૂપ મુનિનું સ્વરૂપ આપણે સમજ્યા છીએ. અને હવે પછી નો વધુ સ્વાધ્યાય આપણે આગળ કરીશું. એમાં ધર્મનું સ્વરૂપ છે એ વાત આવશે. અને પછી આપણે જે આગળ જે લીધા છે અરિયંતના એ બધાના ગુણો ને એ બધું આપણે એમાં આગળ કરીશું. તો આજે જો કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા સ્વાધ્યાય આજે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.